બબરૂ જે ભરણ પોષણ કરે છે તે, જેને કે યોગક્ષેમ ગીતામાં ભગવાને કહ્યો છે, તે યોગક્ષેમ પ્રભુ વહન કરે છે, એ ભરણ પોષણ ભગવાન કરે છે. જગતની ઉત્પત્તિ અને એનો વિનાશ એને આપણે સામ સમા છેડા જોવા એ ટેવાયેલા છીએ. પણ પરંતુ ઉત્પત્તિમાં જ વિનાશના બીજ પડેલા હોય છે અને વિનાશમાં નવી ઉત્પત્તિ પાંગરતી હોય છે. આ એક અનંત પરિવર્તનોની પરંપરા છે. આ પરંપરાને જે સાતત્ય આપે છે ને છતાંય નિત્ય રહે છે, એ જ શક્તિ જગતનું ભરણ પોષણ કરનાર છે. એને શિવના મસ્તકે રહેલી ચંદ્રની અમૃત કલા કહેવામાં આવે છે. એના વડે જ મૃત્યુના રાજ્યમાં જીવન નવે નવે રૂપે આવિર્ભાવ થાય છે. બબ્રુ સમસ્ત વિશ્વના કેન્દ્રમાં આ આધાર શક્તિ રહેલી છે. મનુષ્યના હૃદયમાં પણ એ જ શક્તિ બિરાજમાન છે. જીવનને ટકાવી રાખનારી શક્તિ વિશે ઉપનિષદમાં કહ્યું છે, ન પ્રાણેન ન અપાનેન મર્ત્યો જીવતિ કશ્ચન, ઇતરણે તુ જીવંતિ યસ્મિન એતો ઉપાશ્રિતો. કોઈ પણ મનુષ્ય પ્રાણ વડે કે અપાન વડે જીવતો નથી, પણ જેને આશ્રય આ બંને રહેલા છે, પ્રાણ અને અપાન, એવા અન્ય આત્મચેતના વડે એ જીવે છે. મનુષ્યમાં જે અંતરાત્મા રહેલા છે તે પોષણ શક્તિ વડે જ શરીર ટકે છે. એ જ વામન જ્યારે વિરાટ થાય છે ત્યારે એ વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરે છે. વિશ્વયોની, જેમાંથી વિશ્વ ઉત્પન્ન થાય છે તે વિશ્વયોની. ભગવાને 14મા અધ્યાયની અંદર પણ એ જ વાત કરી છે. મહત્તત્વને એટલે કે પ્રકૃતિને બ્રહ્મયોની કહી છે અને ભગવાન પોતે એનો પિતા છે, એનો પતિ છે, પોતાને જ પિતા કયા છે. આ રીતે ભગવાન વિશ્વનું કારણ છે અને પોતે સ્વતંત્ર નિર્વિકાર હોવા છતાં વિશ્વની રમણાને રચનાને વહેતી રાખે છે. ઉપનિષદે આપેલી એક બીજી દ્રષ્ટિ પણ છે, ઉર્ણનાભી કરોડિયો. જેમ ભગવાન પોતાની માયા વિસ્તારે છે અને સંકલન પણ કરી લે છે, બબ્રુ અને વિશ્વયોની આ બે નામ સાથે સાથે મૂક્યા છે. એની પાછળ રહસ્ય છે. મનુષ્યનો પાર્થિવ દેહ, મનુષ્યનો પાર્થિવ જન્મ ચૈતન્યમાં કેવી રીતે રૂપાંતરિત થાય છે તેનું આમાં દર્શન છે. સામાન્ય રીતે પ્રાણ અને અપાનના સંઘર્ષ વચ્ચે જીવતા મનુષ્યને તેનો અનુભવ થઈ શકતો નથી. જ્યારે બંનેને એક કરીને સુષુમણામાં પ્રવેશ કરવામાં આવે છે ત્યારે આ માટીનું શરીર જ્યોતિર્લિંગ બની જાય છે. બહિર્મુખ શક્તિને મનુષ્ય એકાગ્ર અને અંતર્મુખ કરે છે ત્યારે આ નવા જન્મ ભણી એની ગતિ થાય છે. મનુષ્યના શરીરની અંદરની જે રીતે આ પ્રક્રિયા થાય છે એનું નિરૂપણ બાહ્ય પૂજન વિધિ દ્વારા પણ કરવામાં આવે છે. શિવલિંગ એ ભગવાન રુદ્રનું પ્રતીક છે. એના કુલ 4 ભાગ છે. શિવલિંગનું થાળું, શિવલિંગ, એને વીંટળાયેલ નાગ અને શિવલિંગ પરની જળાધારી. મૃત્યુના રાજ્યમાંથી અમૃત ભણી કેવી રીતે જવું એનું આ ચારેય દ્વારા દર્શન કરાવવામાં આવ્યું છે. શિવલિંગની જેમ મનુષ્યના શરીરમાં પણ સ્વયંભૂ લિંગની કલ્પના યોગીજનોએ કરી છે. મૂલાધારમાં જ આ શિવલિંગ રહેલું છે અને એને વીંટળાયેલી કુંડલીની શક્તિ રહી છે. શિવ સાથે જોડાયેલી આ શક્તિને જાગૃત કરી તેને બ્રહ્મરંધ્ર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. જળાધારીમાંથી ટપકતું જળ એ અમૃતનું સૂચક છે. અમૃતનું પાન કરીને જ અપરાશક્તિ પરા બને છે, પાર્થિવ પિંડ જ્યોતિર્મય સ્વરૂપ ધારણ કરે છે અને વિશ્વયોની શબ્દ દ્વારા વિશ્વના મૂળ કારણનો જે નિર્દેશ છે તેની સાથે મનુષ્યની એકાત્મતા સાધે છે. જેનું શ્રવણ, જેનું નામ, જેની લીલા શ્રવણ કરવાથી પવિત્ર કરનારું છે તે શ્રુતિશ્રવાહા. વિષ્ણુ સહસ્ત્રમાં જે શક્તિ રહેલી છે તેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાનનું કોઈ પણ નામ હૃદયને પવિત્ર કરનારું છે, પણ આ નામ હૃદયથી લેવાવું જોઈએ. વાક, પ્રાણ અને મનમાં રહેલી અશુદ્ધિ દૂર થાય છે ત્યારે જ ભગવાન નામના પ્રભાવનો અનુભવ થાય છે, જડતાથી નહીં. અશુદ્ધિ અને જડતા દૂર થાય ત્યારે જ ભગવાન નામના પ્રભાવનો અનુભવ થાય છે. આને ભૂતશુદ્ધિ, પ્રાણશુદ્ધિ, ચિત્તશુદ્ધિ કહેવામાં આવે છે. ભૂતશુદ્ધિ દ્વારા ઇન્દ્રિયો સંયમિત થાય અને શુદ્ધ થાય છે. પ્રાણશુદ્ધિ દ્વારા ધ્યાનની એકાગ્રતા સધાય છે. પ્રાણશુદ્ધિ દ્વારા ધ્યાનની એકાગ્રતા સધાય છે અને ચિત્તશુદ્ધિ દ્વારા ભગવાનમાં ચિત્ત એકાકાર થાય છે. આ નામમાં સુચિતા અને શ્રવણ બે જોડાયેલા છે, પવિત્રતા અને શ્રવણ. એ બંનેનો સંબંધ પરસ્પર છે, પૂરક છે. ભગવાનનું નામ સુચિતાનું વાંગ્મય સ્વરૂપ છે. જ્યારે આ નામનું માત્ર કાનથી જ નહીં પણ પ્રાણથી શ્રવણ થાય છે ત્યારે તેમાં રહેલી પવિત્રતાનો સ્પર્શ થાય છે અને ભક્તના જીવનમાં રૂપાંતર કરે છે. જેઓ માત્ર શ્રવણ ભક્તિ કરે છે તેઓ પણ કેવી રીતે અમૃત તત્વને પામે છે એના માટે ભગવાને ગીતામાં કહ્યું છે, અન્ય અજાનંત શ્રુત્વા અન્યેભ્ય ઉપાસતે તેપિ ચાતિ ત્રંત્યેવ મૃત્યુમ શ્રુતિ પરાયણઃ. જેઓ પોતે જાણતા નહીં હોવા છતાંય બીજાઓ પાસેથી શ્રવણ કરીને ઉપાસના કરે છે તેઓ પણ શ્રવણ પરાયણ થઈને મૃત્યુને તરી જાય છે. મૃત્યુ શ્રુતિ પરાયણ. અહીં ધ્યાનયોગ, સાંખ્યયોગ, કર્મયોગનો મર્મ નહીં જાણવા વાળા સાધક માટે ભગવાને અમૃતનો માર્ગ ખોલી દીધો છે. મનુષ્ય જ્યારે શ્રદ્ધાથી, એકાગ્રતાથી, તત્પરતાથી ભગવાનનું નામ સ્મરણ કરે છે ત્યારે શ્રુતિ પરાયણ બને છે. આ શ્રુતિ એના હૃદય ઉપર કબજો જમાવી લે છે. શ્રવણની પાછળ જ્યારે આવી ચિત્તની એકાગ્રતા આવે છે ત્યારે જ એ નામની અંદર ચેતના પ્રગટ થતી આવે છે. શ્રુતિપરાયણ, શ્રુતિધર, આ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ભેદ રહેતો નથી, કારણ કે ગીતાના વચનો પ્રમાણે બ્રહ્મવેદ બ્રહ્મણિ સ્થિત, બ્રહ્મને જાણનારો બ્રહ્મમાં સ્થિર થઈ જતો હોય છે. એટલે શ્રુતિશ્રવાહ એમ અહીં આગળ ભગવાનનું નામ કહ્યું છે.